એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા શબ્દ પર થોડી ઊંડી વાત કરીશું જે લગભગ રોજ આપણા કાને પડે છે. મૌલિકવાદ એટલે કે ફંડામેન્ટલિઝમ. ઘણીવાર કેવું થાય છે કે આ શબ્દ સાંભળીએ એટલે સીધું જ મનમાં કટ્ટરતા કે પછી હિંસા જેવું આવે, પણ શું ખરેખર એનો અર્થ એટલો સીધો છે?
ના, બિલકુલ નહીં. અને એટલે જ મને લાગે છે કે આજની આપણી આ ચર્ચા બહુ મહત્વની છે. આપણે મેલિસ રુથવેનનું એક પુસ્તક છે ફંડામેન્ટલિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એના આધારે આ જે જટિલ વિષય છે ને એને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. આ શબ્દ જુઓ, સમાચારમાં, રાજકારણની વાતોમાં બધે જ વપરાય છે, પણ એની પાછળની જે વિચારધારા છે, એના જે અલગ અલગ રૂપો છે, એના વિશે ઘણીવાર ગેરસમજ થતી હોય છે.
બરાબર, તો ચાલો આજે એ જ ગેરસમજો થોડી દૂર કરવાની કોશિશ કરીએ. શરૂઆત આપણે લેખકથી કરીએ. મેલિસ રુથવેન કોણ છે? આ લેખક જેમણે આટલા શુઠ્યાવાય સંવેદનશીલ વિષય પર લખ્યું છે?
હા, મેલિસ રુથવેન મૂળ આયર્લેન્ડના છે, પણ બ્રિટિશ લેખક, પત્રકાર અને વિદ્વાન તરીકે ઓળખાય છે. એમની જે પૃષ્ઠભૂમિ છે ને એ બહુ રસપ્રદ છે, કેમ કે એમની પાસે પત્રકારત્વ અને શૈક્ષણિક જગત એટલે કે એકેડેમિક્સ બંનેનો અનુભવ છે. એમણે બીબીસી વર્લ્ડ સર્વિસમાં કામ કર્યું છે, ખાસ કરીને એમની અરબી સેવામાં, અને ધ સન્ડે ટાઈમ્સ, ધ ઓબ્ઝર્વર, ધ ગાર્ડિયન આવા મોટા ગજાના અખબારો માટે પણ લખ્યું છે.
ઓ, એટલે એવું નથી કે ખાલી પુસ્તકો વાંચીને લખે છે, પણ દુનિયાને નજીકથી જોઈ છે એક પત્રકાર તરીકે. એમની શૈક્ષણિક કુશળતા કયા વિષયમાં વધારે છે?
મુખ્યત્વે ઇસ્લામ અને મધ્ય પૂર્વનું જે રાજકારણ છે એના પર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એમણે ઇસ્લામ ઇન ધ વર્લ્ડ જેવું મહત્વનું પુસ્તક લખ્યું છે. પેલો સલમાન રશ્દીવાળો વિવાદ હતો ને, એના પર પણ એમનું પુસ્તક છે, અ સેટનિક અફેર. પણ એમની ખાસિયત એ છે કે તેઓ ખાલી ઇસ્લામની જ વાત નથી કરતા.
અચ્છા.
હા, એ ખ્રિસ્તી, યહૂદી, હિન્દુ ધર્મમાં જે આવી સમાન ચળવળો જોવા મળે છે ને એનું પણ તુલનાત્મક અધ્યયન કરે છે. એટલે એ કોઈ ધર્મના અંદરના માણસ તરીકે નથી બોલતા, પણ એકદમ નિષ્પક્ષ વિશ્લેષક તરીકે સહાનુભૂતિ પણ રાખે અને સાથે વિવેચનાત્મક દ્રષ્ટિ પણ. આ જે તુલનાત્મક અભિગમ છે ને એ જ એમના વિશ્લેષણને બહુ મૂલ્યવાન બનાવે છે.
આ ખરેખર રસપ્રદ છે. તો હવે સીધા પુસ્તક પર આવીએ. રુથવેન આ મૌલિકવાદને કઈ રીતે જુએ છે? એમની મુખ્ય દલીલ શું છે આ પુસ્તકમાં?
જુઓ, અહીં સૌથી એમ કહી શકાય કે આશ્ચર્યજનક અને મહત્વની વાત આવે છે. રુથવેન એવું કહે છે કે મૌલિકવાદ, જેને આપણે મોટાભાગે શું માનીએ કે કોઈ જૂના જમાનાની પરંપરાગત ધાર્મિકતાનું સ્વરૂપ હશે.
હા, બરાબર.
પણ રુથવેન કહે છે કે ના, એ ખરેખર તો એક આધુનિક ઘટના છે. એ ભૂતકાળનો કોઈ અવશેષ નથી, પણ આજે આધુનિકતા છે, બિનસાંપ્રદાયિકતા છે, ગ્લોબલાઇઝેશન છે, આ બધાના દબાણ સામે આવેલો એક શું કહેવાય, પ્રતિક્રિયાત્મક અને રક્ષણાત્મક પ્રતિભાવ છે.
એક મિનિટ, આ મને થોડું વિરોધાભાસી જેવું લાગે છે, કારણ કે મૌલિકવાદીઓ તો હંમેશા એમ કહેતા હોય છે કે ચાલો આપણે પરંપરા તરફ પાછા વળીએ, મૂળભૂત સિદ્ધાંતોને પકડી રાખીએ. તો પછી એ આધુનિક ઘટના કઈ રીતે થઈ?
બહુ સારો સવાલ છે, અને આ જ તો રુથવેનના વિશ્લેષણની ખૂબી છે. એ સમજાવે છે કે મૌલિકવાદીઓ ભલે વાત ભૂતકાળની કરતા હોય, એક આદર્શ ભૂતકાળની કલ્પના કરતા હોય, પણ એમની જે ચળવળો છે, એમના જે સંગઠનો છે, એમની કામ કરવાની રીત છે અને જે મુદ્દાઓ પર એમનું ફોકસ છે, એ બધું જ આધુનિક યુગના સંદર્ભમાં જ સમજાવી શકાય. એ લોકો આધુનિકતાના પડકારોનો સામનો કરવા માટે, જેમ કે વિજ્ઞાનનો વધતો પ્રભાવ છે, સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ રહી છે, રાજ્ય ધર્મથી અલગ થઈ રહ્યું છે, આ બધા સામે લડવા માટે ધર્મની બહુ જ પસંદયુક્ત રીતે અને ઘણીવાર તો નવી જ રીતે પુનઃરચના કરે છે.
ઓકે, એટલે એવું નથી કે ખાલી જૂની શરાબ નવી બોટલમાં, પણ જાણે આધુનિક પડકારોનો સામનો કરવા માટે નવી જ શરાબ બનાવી હોય જે જૂના લેબલ નીચે વેચાતી હોય.
હા હા, કંઈક અંશે એવું કહી શકાય. બરાબર. અને અહીં રુથવેન એક બીજો મહત્વનો કોન્સેપ્ટ વાપરે છે. એ કહે છે કે મૌલિકવાદની કોઈ એક ચોક્કસ બધાને લાગુ પડે એવી વ્યાખ્યા આપવી બહુ અઘરી છે. એના બદલે એમણે એક ફિલોસોફર છે, લુડવિંગ વિચ્ચનસ્ટાઈન, એમના ફેમિલી રિઝેમ્બલન્સ એટલે કે પારિવારિક સમાનતાઓના ખ્યાલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.
ફેમિલી રિઝેમ્બલન્સ, પારિવારિક સમાનતાઓ, એ વળી શું છે, જરા સમજાવશો?
હા, એટલે જુઓ, જેમ એક કુટુંબ હોય એના બધા સભ્યોમાં કોઈ એક જ લક્ષણ, ધારો કે નાકનો આકાર, એવું જરૂરી નથી કે બધામાં સરખું જ હોય, પણ છતાં આપણે એમના ચહેરા જોઈએ તો તરત કહી દઈએ કે હા, આ લોકો એક જ પરિવારના લાગે છે. કેમ? કારણ કે એમનામાં લક્ષણોનું એક ઓવરલેપિંગ નેટવર્ક હોય છે. કોઈકની આંખો મળતી આવે, કોઈકના વાળ, કોઈકની બોલવાની રીત.
સમજાયું.
બસ એવી જ રીતે જુદા જુદા ધર્મોમાં જે મૌલિકવાદી જૂથો છે એ બધામાં કોઈ એક જ લાક્ષણિકતા હોય એવું જરૂરી નથી, પણ એમનામાં અમુક સમાનતાઓ, અમુક લક્ષણોનું એવું જાળું જોવા મળે છે જે એમને એક પરિવાર તરીકે ઓળખવામાં મદદ કરે છે.
બરાબર, ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો પછી આ પરિવારના સામાન્ય લક્ષણો કયા કયા ગણાવી શકાય? રૂથવેન કઈ બાબતો પર વધારે ભાર મૂકે છે?
રૂથવેન આવા ઘણા લક્ષણોની વાત કરે છે. એક મુખ્ય લક્ષણ એ છે કે ધાર્મિક શાસ્ત્રોની જે અચૂકતા છે, એટલે કે એમાં કોઈ ભૂલે જ ન હોઈ શકે, એના પર ખૂબ આગ્રહ રાખવો અને એનું શાબ્દિક અર્થઘટન કરવું. એ લોકો માને છે કે એમના જે પવિત્ર ગ્રંથો છે એ ભગવાનનો સીધો શબ્દ છે, એમાં કોઈ ભૂલ શક્ય જ નથી. પણ મજાની વાત એ છે કે આ ગ્રંથોનું અર્થઘટન પણ એ લોકો બહુ જ પસંદગીયુક્ત રીતે કરે છે.
પસંદગીયુક્ત રીતે એટલે?
એટલે એમ કે એ લોકો ગ્રંથના એવા ભાગો પર વધારે ફોકસ કરે જે એમની અત્યારની ચિંતાઓ અને એમના જે હેતુઓ છે એને બંધ બેસતા હોય, અને બીજા ભાગો જે કદાચ થોડા વધુ ઉદાર હોય કે જેના જુદા અર્થ નીકળી શકે એને ક્યાં તો ઇગ્નોર કરે, કાં તો પછી એનું પોતાની રીતે અર્થઘટન કરે. દાખલા તરીકે, પેલું અમેરિકામાં 20મી સદીની શરૂઆતમાં જે પ્રોટેસ્ટન્ટ મૌલિકવાદીઓ હતા,
હા,
એમણે બાઇબલના અમુક ભાગોના શાબ્દિક અર્થઘટન પર બહુ જ ભાર મૂક્યો, ખાસ કરીને પેલા ઉત્ક્રાંતિવાદ જેવા આધુનિક વૈજ્ઞાનિક વિચારોનો વિરોધ કરવા માટે. એ લોકો દાવો કરતા હતા કે અમે તો મૂળભૂત સિદ્ધાંતોનો બચાવ કરી રહ્યા છે.
એટલે શાસ્ત્રોનો ઉપયોગ પણ વર્તમાનની લડાઈઓ લડવા માટે જ થાય છે એમને. ઓકે, બીજું કયું લક્ષણ મહત્વનું છે?
બીજું, અને આ બહુ જ મહત્વનું લક્ષણ છે, એ છે પિતૃસત્તા અને સ્ત્રીઓ પર નિયંત્રણ. રૂથવેન બહુ ભારપૂર્વક કહે છે કે લગભગ બધી જ મૌલિકવાદી ચળવળો માટે જે લિંગ ભૂમિકાઓ છે, પરિવારનું જે માળખું છે, અને ખાસ કરીને સ્ત્રીઓની જે જાતીયતા છે, એના પર નિયંત્રણ સ્થાપિત કરવું એ એકદમ કેન્દ્રીય મુદ્દો હોય છે. એ લોકો ઘણીવાર પરંપરાગત કુટુંબને આ આધુનિકતાના ભ્રષ્ટાચાર સામેનો છેલ્લો ગઢ માનતા હોય છે.
અરે બાપરે, આ વાત તો ખરેખર બહુ નોંધપાત્ર છે. આપણે ત્યાં પણ ભારતમાં ઘણીવાર મહિલાઓના અધિકારો, એમના કપડાં, એમની સ્વતંત્રતા અને પરંપરાના નામે જે બધી ચર્ચાઓ ચાલે છે, શું આ પણ એ જ પેટર્નનો ભાગ ગણી શકાય?
ઘણે અંશે શક્ય છે. રૂથવેન એવું માનવું છે કે આધુનિકતાએ જે રીતે સ્ત્રીઓને ઘરની બહાર કાઢીને જાહેર જીવનમાં સ્થાન આપ્યું છે, પરંપરાગત જે લિંગ ભૂમિકાઓ હતી એને પડકારી છે, એનાથી આ મૌલિકવાદી જૂથો ખૂબ જ અસલામતી અનુભવે છે. એમના માટે સ્ત્રીઓ પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કરવું એ સમાજને શુદ્ધ કરવા અને ઈશ્વરીય વ્યવસ્થા પાછી લાવવા માટે બહુ જરૂરી છે. આ કોઈ સાઈડનો મુદ્દો નથી એમના માટે, આ તો મુખ્ય યુદ્ધભૂમિ છે.
બાપરે, ખૂબ ગંભીર વાત છે આ તો. સારું, ત્રીજું મહત્વનું લક્ષણ કયું ગણાવે છે રૂથવેન?
ત્રીજું લક્ષણ છે ધર્મને જે ખાનગી શ્રદ્ધાનો વિષય છે એમાંથી જાહેર અને રાજકીય શક્તિમાં બદલવાની તીવ્ર ઈચ્છા. મૌલિકવાદ ભાગ્ય જેવો હોય કે બસ મારી અંગત માન્યતા છે એટલે પૂરું, ના, એ લગભગ હંમેશા એક રાજકીય પ્રોજેક્ટ હોય છે, સમાજ અને રાજ્યને પોતાના ધાર્મિક કાયદા અને સિદ્ધાંતો પ્રમાણે બદલવાનો. એટલે જ લોકો બિનસાંપ્રદાયિકતાનો આટલો ઉગ્ર વિરોધ કરે છે, કારણ કે એ ધર્મને જાહેર જીવનમાંથી બાકાત રાખે છે.
આના કોઈ ઉદાહરણો આપી શકશો?
અરે ઘણા છે. જેમ કે 1979માં ઈરાનમાં જે ઇસ્લામિક ક્રાંતિ થઈ, જ્યાં ધાર્મિક નેતાઓએ શાસન સંભાળ્યું, અથવા ઇઝરાયલમાં તમે જુઓ તો ગુશ એમુનમ જેવા ધાર્મિક રાષ્ટ્રવાદી જૂથો છે જેઓ યહૂદી કાયદા અને રાષ્ટ્રવાદને ભેળા કરીને વેસ્ટ બેંકમાં વસાહતો સ્થાપવી એને ધાર્મિક ફરજ માને છે. આપણા દેશમાં પણ જુઓ તો હિન્દુત્વ ચળવળ, જેને રૂથવેન હિન્દુ મૌલિકવાદના એક સ્વરૂપ તરીકે જુએ છે, એનો ઉદ્દેશ્ય શું છે? ભારતીય રાષ્ટ્રીય ઓળખને હિન્દુ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પરિભાષિત કરવી અને રાજ્યની નીતિઓ પર પ્રભાવ પાડવો. આ બધામાં ધર્મ અને રાજકારણનું મિશ્રણ સ્પષ્ટ દેખાય છે.
બરાબર. અને ચોથું લક્ષણ, કદાચ છેલ્લું મુખ્ય લક્ષણ?
ચોથું લક્ષણ આપણે કહી શકીએ એમની લડાયક વૃત્તિ અને દુનિયાને એકદમ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની દ્રષ્ટિ. આપણે વિરુદ્ધ તેઓ, એ લોકો ઘણીવાર પોતાની જાતને સત્યના એકમાત્ર રક્ષક માને છે અને બાકીની આખી દુનિયા, ખાસ કરીને બિનસાંપ્રદાયિક, ઉદારવાદી પશ્ચિમી પ્રભાવવાળી દુનિયાને ભ્રષ્ટ અથવા તો દુશ્મન તરીકે જુએ છે. આ જે લડાયકતા છે એ ક્યારેક વિચારોના સ્તરે હોય, ક્યારેક સામાજિક બહિષ્કારના રૂપમાં હોય, અને દુર્ભાગ્યે ક્યારેક હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે.
તો આ મુખ્ય લક્ષણો થયા, શાસ્ત્રોની અચૂકતા પર આગ્રહ, પણ એ પાછો પસંદગીયુક્ત, પિતૃસત્તા પર ભાર, રાજકીય મહત્વાકાંક્ષા અને પેલી લડાયક અમે તેઓવાળી દ્રષ્ટિ. આ બધા મળીને મૌલિકવાદ નામના પરિવારનું એક ચિત્ર ઊભું કરે છે. હવે સવાલ એ થાય કે આ બધી સમજ, આ જ્ઞાન એ વાસ્તવિક જીવનમાં આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? આપણે આનો શું ઉપયોગ કરી શકીએ?
ના, બહુ સારી રીતે ઉપયોગી થઈ શકે છે. જુઓ, પહેલું તો મીડિયા આપણે જે રીતે કન્ઝ્યુમ કરીએ છીએ એમાં ફેર પડે. હવે જ્યારે આપણે સમાચારમાં મૌલિકવાદી શબ્દ સાંભળીએ ત્યારે તરત જ એને ઉગ્રવાદી કે આતંકવાદીનું લેબલ લગાવી દેવાની જરૂર નથી. આપણે જરા થોભીને વિચારી શકીએ, ઓકે, આ જૂથમાં રૂથવેને જે લક્ષણો કહ્યા એમાંથી કયા કયા દેખાય છે? શું એમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તનનો છે, કે પછી રાજકીય સત્તા મેળવવાનો છે, કે પછી એ લોકો હિંસાનો રસ્તો અપનાવી રહ્યા છે? એમની પાછળની મુખ્ય પ્રેરણા શું લાગે છે?
હા, આમ સાચી વાત છે. ઘણીવાર મીડિયા બહુ સરળતાથી લેબલ લગાવી દે છે, પણ વાસ્તવિકતા ખરેખર જટિલ હોય છે. બીજો શું ફાયદો થઈ શકે?
બીજો ફાયદો એ કે જે સમકાલીન રાજકીય અને સામાજિક સંઘર્ષો ચાલી રહ્યા છે એની આપણને વધુ સારી સમજ મળે. ભલે એ ભારતમાં ધર્મ આધારિત રાજકારણનો ઉદય હોય, કે અમેરિકામાં ચાલતા કલ્ચર વોર્સ હોય, કે પછી મધ્ય પૂર્વમાં ચાલતી ઇસ્લામવાદી ચળવળો હોય, આ પુસ્તક આપણને ખાલી ઉપરછલ્લા રાજકારણથી આગળ જઈને એની પાછળના જે ઊંડા વૈચારિક સાંસ્કૃતિક કારણો છે એને સમજવામાં મદદ કરે છે. આપણે સમજી શકીએ કે આ ખાલી સત્તાનો ખેલ નથી, પણ ઓળખ, નૈતિકતા અને આધુનિકતાનો અર્થ શું એના વિશેની પણ એક લડાઈ છે.
અને ત્રીજું, કદાચ અલગ અલગ ધર્મો વચ્ચેના સંવાદમાં પણ આ સમજ મદદરૂપ થઈ શકે ખરી?
ચોક્કસપણે. જુઓ, જ્યારે આપણને એ સમજાય કે મૌલિકવાદ એ કોઈ એક જ ધર્મની સમસ્યા નથી, પણ અલગ અલગ ધર્મોમાં અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં ઊભી થઈ શકે એવી એક ઘટના છે, ત્યારે આપણે કોઈ એક ધર્મને જ દોષ દેવાનું બંધ કરીએ છીએ. એના બદલે આપણું ધ્યાન એવા સામાજિક, આર્થિક, રાજકીય પરિબળો પર જાય છે જે લોકોને આવી કટ્ટર વિચારધારાઓ તરફ ખેંચી જાય છે, અને આ સમજ વધુ રચનાત્મક સંવાદ માટેનો રસ્તો ખોલી શકે છે.
બિલકુલ, આ ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે. પુસ્તકમાં અમુક વિચારો એવા પણ છે જે ખરેખર શું કહેવાય, મનમાં ઘર કરી જાય એવા છે. શું આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર એક નજર નાખી શકીએ?
હા હા, ચોક્કસ. એક મુખ્ય વિચાર જે વારે વારે પુસ્તકમાં આવે છે એ આ છે, મૌલિકવાદી ચળવળો ભૂતકાળના કોઈ અવશેષો નથી, પણ તે અનિવાર્યપણે આધુનિક ઘટનાઓ છે જે બિનસાંપ્રદાયિક આધુનિકતા સાથેના સંઘર્ષમાંથી જ જન્મે છે. આ એક જ વાક્ય આપણી મૌલિકવાદ વિશેની આખી સામાન્ય સમજને પડકારે છે.
બરાબર. બીજો જે મને બહુ ગમ્યો એ પેલો ફેમિલી રિઝેમ્બલન્સ વાળો વિચાર. મૌલિકવાદની કોઈ એક જ ચોક્કસ વ્યાખ્યા શોધવાને બદલે આ ચળવળોને પારિવારિક સમાનતા ધરાવતા હોય એમ જોવું વધુ ઉપયોગી છે. એટલે કે લક્ષણોનું એક ઓવરલેપિંગ નેટવર્ક. આ આપણને જરા વધુ સૂક્ષ્મ અને લવચીક બનવાની તક આપે છે.
અને ત્રીજો, જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ શક્તિશાળી લાગ્યો, એ લિંગ એટલે કે જેન્ડર વિશેનો છે. પવિત્ર પિતૃસત્તા ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ એ મૌલિકવાદી ચળવળોની વારંવાર જોવા મળતી અને કેન્દ્રીય લાક્ષણિકતા છે. સ્ત્રીઓ પર નિયંત્રણ એ આધુનિકતા સામેના એમના યુદ્ધમાં કોઈ ગૌણ મુદ્દો નથી, પણ પ્રાથમિક યુદ્ધભૂમિ છે. આ ખરેખર આંખ ખોલી નાખ્યું છે.
ખરેખર. અને ચોથો, જે આધુનિકતા સાથેના એમના જે જટિલ સંબંધ છે એને બહુ સરસ રીતે પકડે છે. મૌલિકવાદીઓ આધુનિકતાનો ઉપયોગ કરવામાં લાક્ષણિક રીતે પસંદગીયુક્ત હોય છે. તેઓ પોતાના હેતુ માટે આધુનિક ટેકનોલોજી, માસ મીડિયા, રાજકીય સંગઠન આ બધું જ અપનાવશે, જ્યારે એ જ આધુનિકતાના બૌદ્ધિક અને સામાજિક પ્રવાહોનો સખત વિરોધ કરશે. આ જે વિરોધાભાસ છે ને, એ જ કદાચ એમને સમજવાની ચાવી છે.
બિલકુલ સાચી વાત. એમ કહી શકાય કે આધુનિક શસ્ત્રો વાપરીને આધુનિકતા વિરોધી યુદ્ધ લડે છે. આ આખી ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ રહી. મારા માટે સૌથી મોટો ઓહો વાળો જે ક્ષણ હતો એ જાણવાનો હતો કે મૌલિકવાદ કેટલો બધો આધુનિક છે, અને એ ખરેખર ભૂતકાળ તરફ પાછા ફરવાની વાત નથી, પણ વર્તમાન સાથે જોડાયેલો છે. એ ખાલી જૂની પરંપરાનું પુનરાવર્તન નથી, પણ આધુનિક દુનિયામાં ટકી રહેવા અને એને બદલવાનો એક સક્રિય ડાયનેમિક પ્રયાસ છે.
અને મારા માટે પેલો ફેમિલી રિઝેમ્બલન્સનો વિચાર સૌથી વધુ અસરકારક રહ્યો. એ આપણને જે સહેલાઈથી લેબલ લગાવી દઈએ છીએ, સામાન્યકરણ કરી નાખીએ છીએ, એનાથી બચાવે છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક ધાર્મિક જૂથ, ભલે આપણને ગમે તેટલું કટ્ટર લાગતું હોય, એની પોતાની આગવી વિશિષ્ટતાઓ હોય છે, એનો પોતાનો સંદર્ભ હોય છે. આ જે ખ્યાલ છે એ આપણને વધુ ધ્યાનથી જોવા અને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આજના સમયમાં જ્યાં આટલું બધું ધ્રુવીકરણ છે, ત્યાં આની બહુ જ જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.